नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयानं नमो वज्रायानं नमो योगेशवसाहूनं तेन भुवन मे ડાલ નો પાઠ કરીએ છીએ, પેજ નંબર 32 છે, નહીં 31. એસે મિથ્યા દ્રગ જ્ઞાન જન વશ ભ્રમત ભરત દુઃખ જ્ઞાન મમ તાતે ન કોત જીએ સુજા પ્રયોજન ભૂતરદે નમાહિ વિપર્ય ચેતન કો હે ઉપયોગ કવિન મૂરત ચિન્ન મૂરત ગજન શુભ બંધ કે ફલ મંજારતિ કરે નિજ પદ વિચાર તુરાગ જ્ઞાન કે આપનું કષ્ટદાન રોગે ન જા નિજ શક્તિ ખો રૂપ નિરાકુલતાન જો યારી પ્રતિશિષ કચુક ધ્યાન સો દુઃખદાયક જ્ઞાન જાન ઇન દુષ્ટ વિષય નમે જો પ્રવ્રતતા કો જાનો મે તન બધા થોડા થોડા આગળ આવી જશે, પાછળ જલ્દી થાય છે. પછી જો આપણે છ ડાળાના આધારે સાત તત્વોનું સ્વરૂપ આપણે સમજવાનું શરૂ કર્યું છે, એમાં અત્યાર સુધી આપણે જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ આનું સ્વરૂપ અને એમાં જીવ શું ભૂલ કરે છે આટલું આપણે સમજી લીધું. આપણે આજે બંધ તત્વનું સ્વરૂપ જોશું અને સંવર તત્વનું સ્વરૂપ જોશું. આજના ક્લાસના આપણા બે મેઇન ઓબ્જેક્ટિવ છે. ફર્સ્ટ ઇઝ બંધ તત્વનું સ્વરૂપ જ્યારે આપણે સમજશું તો આશ્રવ તત્વ અને બંધ તત્વમાં શું ફરક છે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો બે બહુ સિમિલર લાગશે. અને બીજું કે સંવર તત્વનો મતલબ શું, કેમ કે અત્યાર સુધી આપણે એમ જ કહીએ કે જીવની આ ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે, તો સાચું શું છે એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો એ આપણને ક્લિક થશે ને તો પછી સાત તત્વનું સ્વરૂપ બહુ ઇઝી, એમાં કાંઈ જ નહીં. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ. અત્યાર સુધી થોડું આપણે શું જોયું એ બ્રીફલી જોઈ લઈએ, પછી આજે આપણે ગાથા છઠ્ઠી જોવાની છે. આપણે અત્યાર સુધી જોયું કે જીવ જે છે એને અમુક મેઇન ગુણ છે. કયા મેઇન ગુણ છે? જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર એક્સેટ્રા. એમાં આપણે આ ડિસ્કશન માટે ત્રણ મેઇન લીધા છે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. બરાબર, જે પહેલી ઢાળમાં આપણે જીવ ચાર ગતિમાં જે ભ્રમણ સુકામ કરે છે એ જોઈને આવ્યા, તો એ સુકામ કરે છે પહેલી જ ગાથામાં કીધું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને કારણે જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. એ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર બે ટાઈપના છે. કયા બે છે? ગ્રહિત અને અગ્રહિત. તો આપણે એમાં અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ જોવાનું શરૂ કર્યું. એમાં બી અગ્રહિત મિથ્યા દર્શનમાં જ સાત તત્વનું સ્વરૂપ જોઈએ. એક ક્લાસિફિકેશન ઓર્ડર સમજાય છે ને કે કઈ રીતે આખો ફ્લો ચાલે છે. હા, પહેલી ડાળમાં જોયું કે ચાર ગતિમાં જીવ દુઃખ ભોગવે છે, તો સેકન્ડ ડાળમાં શરૂ કર્યું દુઃખ સુકામ ભોગવે છે. તો પહેલા કીધું મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને કારણે. એમાં બે બાયફર્કેશન, અગ્રહિત અને ગ્રહિત. અગ્રહિતની અંદર ત્રણ બાયફર્કેશન, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. મિથ્યા દર્શનની અંદર સાત તત્વ અને એ સાત તત્વની જીવની ભૂલ, એમાં આપણે જીવ, અજીવ ને આશ્રવ જોઈ લીધું છે. આપણે આગળ આજે જવાનું. બરાબર, આપણે પહેલા જોયું હતું કે હું જીવ છું, મારું સ્વરૂપ કેવું છે. તો બીજી ગાથામાં કીધું હતું જ્ઞાન સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ છે, અનુપમ છે, કોઈની ઉપમા આપી શકાય એવું નથી, અને કેવું છે, ચિન્ મૂર્તિ છે. કે આપણું આજે જ્ઞાન પ્રગટ ચાલે છે ને, એ જ્ઞાનથી આપણે આપણી જાતને જાણી શકીએ છીએ. આજે આ બાળકો છે ને, પાઠશાળાના છોકરાઓ, એમણે બહુ સરસ નાટક નીચે પ્રેઝન્ટ કર્યું. કેન યુ પ્લીઝ બોથ ઓફ યુ સ્ટેન્ડ અપ, પ્લીઝ ગીવ ધેમ અ રાઉન્ડ ઓફ અપ્લોઝ. આજે એમણે નીચે પ્રવચન પછી એક બહુ સરસ નાટક રજૂ કર્યું, રાઈટ? તો હવે વેન વી ક્લેપ ફોર ધેમ યુ ફેલ્ટ પ્રાઉડ ને, કે અરે જો એવરીબડી ઇઝ ક્લેપિંગ ફોર મી, રાઈટ? Now, who felt this proud in you? એક પ્રાઉડની ફિલિંગ અંદર આવીને, અને ફોર એવરીબડી એલ્સ, આપણે અહીંયા ક્લેપ કરવાનું મન થયું ને આ છોકરાઓ માટે, જેણે પ્લે જોયું, જે વુડ હેવ નોન કે ઇટ વોઝ સો ગ્રેટ, એ લોકો એક મિસ્ટેક નથી કરી અને ઇટ વોઝ સચ અ ફેન્ટાસ્ટિક મેસેજ.
તો આપણે બધાને ક્લેપ કરવાનું મન થયું ને એ લોકોને પ્રાઉડ અંદર ફીલ થયું. આ ફીલિંગ કોને આવી? આ ફીલિંગ જેને આવી ને ઈ જીવ છે અને ઈ હું છું. યુ શુડ કેચ યોર જીવ ધેટ વે. સમજાય છે? આપણે બધાએ આપણા જ જ્ઞાનમાં હું કોણ છું એને પકડવાનું છે. એને પકડશું તો એના ઉપર ઊભા રહીને જ અજીવને આશ્રવને બધાને છૂટા પાડી શકશે. સમજાય છે? જ્યાં મને જ્ઞાન થાય છે એ જ્ઞાન જ જીવ છે અને એ જ હું છું. જો એમ આપણે નક્કી કરશું તો પછી ધીરે ધીરે છૂટું પડશે કે હા, આ શરીર હું નથી, આ ગુસ્સો આવે છે એ હું નથી, આ રાગ દ્વેષ થાય છે એ હું નથી. તો પોતાનું સ્વરૂપ આપણે જીવ પર પહેલાં એસ્ટાબ્લિશ કરવાનું છે. હવે એમાં આપણે જોયું કે આ જીવ જે છે એનાથી આ અજીવ આખો ભિન્ન છે, આખું એનું સ્વરૂપ અલગ છે. પણ અત્યાર સુધી હું શું કરતો આવ્યો છું કે શરીર ઉપજે તો હું ઉપજ્યો, શરીર નાશ થાય તો હું નાશ થયો, મને બહારની વસ્તુ સારી સારી હોય તો હું સુખી થયો, બહારની વસ્તુ ખરાબ ખરાબ હોય તો હું દુઃખી થયો. આવું બધું આપણે માનીએ છીએ. બરાબર? આપણે ચાર ટાઈપની ભૂલ કરીએ છીએ. કઈ ચાર ટાઈપની? હા, એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ. એકત્વ એટલે કે આ શરીર જ હું છું એમ માનીએ છીએ. મમત્વ એટલે કે આ બધી વસ્તુ મારી છે, આ મંદિર મારું છે, આ ગાડી મારી છે. કર્તૃત્વ એટલે કે આ હું કરું છું. આ છોકરાઓને કોણ ભણાવે છે? આ છોકરાઓની પાઠશાળા કોણે કન્ડક્ટ કરી? મેં કરી. આ કર્તૃત્વનો ભાવ છે. અને ભોગતૃત્વ એટલે કે આ જે બધું મેં કર્યું હવે એના ફ્રૂટ મને મળે છે, હું એને ભોગવું છું. સમજાય? આ ચાર વસ્તુઓ જીવ આવું માને છે, વિચ ઇઝ ઇનકરેક્ટ. એકચ્યુઅલી તો શું છે, જીવની બાઉન્ડ્રીઝ આપણે જોઈએ અને પૂતગલની બાઉન્ડ્રી જોઈએ તો આ બધું પૂતગલની બાઉન્ડ્રીમાં આવે છે. જીવનામાં તો ખાલી જાણવા દેખવાનો સ્વભાવ છે. તો આ બધું જે થાય છે એને જે જાણવાનું કામ છે એ જીવ કરે છે. સમજાય છે? તો આ જીવનું સ્વરૂપ, અજીવનું સ્વરૂપ. નેક્સ્ટ, આશ્રવ. જીવમાં જે મોહ રાગ દ્વેષના પરિણામ થાય છે કોન્સ્ટન્ટલી નિરંતર. મોહ એટલે કે આ જે ચાર વસ્તુ કીધી ને, કર્તૃત્વ, ભોગતૃત્વ, એકત્વ, મમત્વ, એ ચારે હું મારી સાથે જ્યારે એમાં હું કહું ત્યારે હું આ શરીર લઈ લીધું, આ જીવ લીધો, એમાં જ્ઞાન લીધું, રાગ દ્વેષ લીધા, બધાની જે ખીચડી કરીને ઊભી કરી છે જીવનું મોહ એટલે કે મિથ્યાત્વ છે. અને એને કારણે એને જે ગમતી વસ્તુઓ હોય એને રાખવાનો એક રાગ થાય છે અને જે ન ગમતી વસ્તુ એને દૂર કરવાનો એક દ્વેષ થાય છે. આ જીવના મોહ રાગ દ્વેષના જે પરિણામ છે એ પ્રગટ અત્યારના જ આપણને દુઃખરૂપ છે. જ્યારે આપણે એ ભાવ થાય એ જ મોમેન્ટ પર આપણને એક આકુરતા અંદરથી ફીલ બી થાય છે. એ આકુરતા જ દુઃખ છે. પણ એને દુઃખ ન માનીને જીવ એને સુખ માને છે. આશ્રવ તત્વની ભૂલ છે. બરાબર? હવે આગળ વધીએ. આજે છઠ્ઠી ગાથા જોઈએ છે એમાં આપણે બંધ તત્વનું સ્વરૂપ અને સંવર તત્વનું સ્વરૂપ જોવાનું છે. જો છઠ્ઠી ગાથામાં પહેલી લાઈનમાં બંધ તત્વનું સ્વરૂપ છે અને સેકન્ડ લાઈનમાં સંવર તત્વનું સ્વરૂપ છે. જો ફર્સ્ટ લાઈન, શુભ અશુભ બંધ કે ફલ મજાર, રતિ અરતિ કરે નિજ પદ વિસાર. આટલો બંધ તત્વનું સ્વરૂપ કીધું અને એમાં જીવની ભૂલ કીધી છે. એમાં જરા આપણે વધારે ડિટેલમાં જોઈએ. શુભ અને અશુભ બંધ કે ફલ મજાર એટલે કે એ શુભ અને અશુભ બંધના ફળમાં જીવ રતિ અને અરતિ કરે છે. કેવી રીતના કરે છે? નિજ પદ વિસાર, પોતાનું સ્વરૂપ ભૂલીને. જીવ પોતે તો આત્મા છે. બરાબર? પોતે આત્મા હોવા છતાં આ શરીર સાથે એણે એકત્વ કરી લીધું છે કે આ હું જ છું. હવે એને કારણે શરીર માટે જે પણ સારું સારું હોય એ જીવને લાગે કે આ મારા માટે સારું છે, અને શરીર માટે જે ખરાબ હોય એ જીવને લાગે મારા માટે ખરાબ છે. બરાબર? હવે જે સારું હોય એને જીવને રાખવાનો ભાવ થાય અને જે ખરાબ માની લીધું હોય એને દૂર કરવાનો ભાવ થાય. તો એક આ શરીરને પોતાનું માનવું એ તો મોહ છે, રાખવાનો ભાવ એ રાગ છે, અને હટાવવાનો ભાવ એ દ્વેષ છે. જીવને આ જે મોહ રાગ દ્વેષના ભાવ થાય છે એ ભાવોમાં જ અટકી જવું. આશ્રવ શું છે? કે આ મોહ રાગ દ્વેષના ભાવ થવા અને એ થયા કરવા, થવા અને થયા કરવા, થયા કરવા ઇઝ બંધ. એમાં અટકી જવું એ બંધ તત્વ છે. પહેલા એનું સ્વરૂપ સમજાય છે. જીવના મોહ રાગ દ્વેષના પરિણામ જે થાય છે એ આશ્રવ તત્વ છે, અને એ થયા કરવા એમાં જ એન્ગ્રોસ રહેવું કોન્સ્ટન્ટલી એ બંધ તત્વ છે. હવે એમાં જ કોન્સ્ટન્ટલી એન્ગ્રોસ રહીને જીવ કરે છે શું, કે એણે બે કેટેગરીઝ પાડી દીધી છે કે આ બધું સારું સારું છે અને આ બધું ખરાબ ખરાબ છે. આપણે જોઈએ ને તો આપણા આપણા માઇન્ડમાં કહો કે આપણી માન્યતામાં કહો, દરેક વસ્તુ માટે એક પરિભાષા છે કે આ સારું કે આ ખરાબ. કોઈ પણ વસ્તુ તમારા મગજમાં ઇમેજિન કરો અને એને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી છે કે આ હવા આવીને હા સરસ આ સારી છે, હવા ન આવી તો ખરાબ છે. હવે પાછું આ સારી ખરાબની પરિભાષા સબ્જેક્ટિવ છે, બધાની અલગ અલગ છે. અહીંયા હવા આવે તો લાગે સારું છે, પણ ત્યાં કાશ્મીરમાં બેઠા હોય ને હવા આવે તો લાગે અરે બહુ ઠંડી છે, ન આવે તો સારું, બરાબર ને? અથવા તો કોઈની એવી પ્રકૃતિ હોય કે એને બહુ ગરમી થાય અને કોઈની એવી પ્રકૃતિ હોય કે એને ઠંડી લાગે, તો એના માટે હવા આવી સારી નથી ઠંડી લાગવાવાળા માટે, અને ગરમીવાળા માટે સારી છે, બરાબર? તો ધીસ ઇન્ડિકેટ્સ અથવા ધીસ પ્રૂવ્સ કે આ બધી વસ્તુ એ આપણી માન્યતામાં છે. એકચ્યુઅલી તો હવા આવવી કે ન આવવી ન સારું છે ન ખરાબ છે, અગ્રી, એવરીબડી અગ્રીઝ, બરાબર? તો એકચ્યુઅલી જે છે એ સાચું સ્વરૂપ છે, અને જે આપણે માની લીધું છે એ ખોટું છે. કોઈ પણ વસ્તુમાં સારી ખરાબ એવા બે ભેદ છે જ, એ તો વસ્તુ છે, એનો તો એવો સ્વભાવ છે. પણ આપણે આપણી માન્યતામાં હું જીવ છું, મારું કામ ખાલી જાણવું છે, જેવું બી સરકમસ્ટાન્સ છે, કોઈ દિવસ હોય હવા ને કોઈ દિવસ ન હોય, જેવું પણ છે એને જાણવું એ મારું કામ છે, ખાલી એટલું જ પોતાને ન માનીને પોતાને જીવે બહુ મોટું માની લીધું કે આ શરીર બી હું, એને કારણે આ ગરમી થાય છે એ બી મને થાય છે, એને કારણે અનુકૂળ વસ્તુઓ છે એ મને સારી છે અને પ્રતિકૂળ છે મને ખરાબ. સમજાય છે? તો આ જે જીવે સારું ખરાબ બે ભાગ પાડી દીધા છે એમાં એક શુભ છે અથવા પુણ્ય પ્રકૃતિઓ છે અને એના ફળમાં બધી સારી વસ્તુઓ મળે, અને એક અશુભ છે પાપ પ્રકૃતિઓ છે એના ફળમાં બધી ખરાબ વસ્તુઓ જીવને મળે છે. તો આ બે ભેદ પાડીને સારું સારું બહુ સરસ, ખરાબ ખરાબ બહુ ખરાબ, એ જે બે ભેદ પાડી છે બધા પૂતગલમાં જ, ન જેમાં સારું છે ન ખરાબ છે, એમાં બે ભેદ પાડીને જીવે જે મિથ્યા માન્યતા બધી શરૂ કરી છે એ બંધ તત્વની મૂળ છે. જેવી રીતે કે આપણે સોસાયટીમાં પણ અમુક કામ સારા ગણાય છે, અમુક કામ ખરાબ ગણાય છે. જેવી રીતે કે તમે કોઈ ગરીબને કંઈ હેલ્પ કરો છો તો ઇટ ઇઝ કન્સિડર્ડ ગુડ, બરાબર? કોઈ ઓલ્ડ વ્યક્તિ હોય એને તમે જરાક હેલ્પ કરો તો ઇટ ઇઝ કન્સિડર્ડ ગુડ. પણ જ્યારે અમુક વસ્તુ હોય, સપોઝ વેન યુ આર આપણે બેઠા હોય અને જગા જરાક ઓછી હોય અને યુ મૂવ અ લિટલ બિટ અને ગીવ સ્પેસ ટુ સમબડી, વેર ઇઝ સમબડી વોન્ટ્સ ટુ સિટ નાઇસલી અને ડઝન્ટ વોન્ટ ટુ ગીવ ધ સ્પેસ, સો હી ઇઝ બીંગ મીન ટુ ધી અધર, કરેક્ટ? અને ઇટ ઇઝ કન્સિડર્ડ બેડ. આ સિમ્પલ વસ્તુ છે, અમારે તો કંઈ, આ તો એક સમાજની એક લૌકિક રીત છે. પણ આ જે સારું સારું જે જીવ કરે છે અને ખરાબ ખરાબ જે જીવ કરે છે એને કારણે એને સારા અને ખરાબ કર્મ બંધ થાય છે, દરેક વસ્તુને કારણે. આ સારા અને ખરાબ કર્મ બંધ બી આપણે માની લીધા છે, બાકી કર્મ તો કર્મ છે, એમાં ન સારું છે ન ખરાબ છે, બધા જ ખરાબ છે. પણ આ તો એક કહેવાની પદ્ધતિ છે કે ભાઈ એ સારું કર્મ જ્યારે બંધાયું અને એના ફ્રૂટ્સ મળશે ત્યારે ફૂડ ફ્રૂટ્સમાં આપણને સારી વસ્તુ મળશે. અને આ જે ખરાબ કર્મ બંધાયું છે એના જ્યારે જીવને ફળ મળશે ત્યારે એને ખરાબ વસ્તુ મળશે. જેવી રીતના કે સપોઝ હું કોઈને હેલ્પ કરું છું અને એના ફ્રૂટમાં જે કર્મ બંધાયા તો જ્યારે એનો ઉદય આવશે એ કર્મનો ત્યારે કોઈ મને હેલ્પ કરશે, વર્સિસ હું કોઈને હેલ્પ નથી કરતો તો એના ફળમાં કોઈ મને હેલ્પ નહીં કરે, બરાબર? તો આ કોઈ મને હેલ્પ કરશે એ શરીર માટે અને આ મારા સંયોગો માટે સારું છે એટલે એને શુભ અથવા પુણ્ય પ્રકૃતિ કહેવામાં આવે છે. ખાલી કહેવામાં આવે છે, એકચ્યુઅલી પુણ્ય નથી, એકચ્યુઅલી તો બધું પાપ જ છે. સમજાય છે? આપણે ફોર એક્ઝામ્પલ આપણે પૂજા ભક્તિ કરીએ કે કાંઈ પણ કરીએ ને, એનાથી કર્મો બંધાય છે ને. કોઈ પણ કર્મ બંધાય એ જીવને ચાર ગતિમાં જ રખડાવે છે. ભલે તમે સારું કામ કરો કે ખરાબ કામ કરો, કર્મ બંધાય છે એ જીવને ચાર ગતિમાં જ રખડાવે છે. સો ધીસ ઇઝ વેર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કમ્સ ઇન ટુ પિક્ચર, કે હું તો સારું કે ખરાબ બે જ વસ્તુ કરું છું, અને જો બધા જ મને ચાર ગતિમાં રખડાવતા હોય તો આનાથી છૂટવાનો રસ્તો શું છે, એ આપણે હમણાં સંવર્ત તત્વમાં થોડીક વારમાં જોશું. ધ પોઈન્ટ ઇઝ કે આપણે કાં તો સારા કામોમાં દેવ દર્શન, પૂજા ભક્તિ, અથવા સમાજમાં કોઈની સોશિયલ વેલફેર કે કંઈક કરીએ છીએ, આ બધાથી જીવને પુણ્ય બંધાય છે અને એના ફળમાં સારા સંયોગો મળે છે, બરાબર. અને જો જીવ કંઈક ચોરી કરે, કંઈક પાપ કરે, હિંસા કરે, એને કારણે જે ખરાબ કર્મ બંધાય છે, એના ફ્રુટ્સમાં જીવને ખરાબ સંયોગો મળે છે. તો આ સારા સંયોગો અને ખરાબ સંયોગોમાં ભેદભાવ કરીને એકને સારું માનવું અને બીજાને ખરાબ માનવું એ જીવની બંધ તત્વની ભૂલ છે. એકચ્યુઅલી તો બધું પૂતગલ જ છે કે નહીં. હવે આ ફોન લો કે આ બુક લો, બંને એટમ્સ અને મોલેક્યુલ્સથી બનેલા છે કે નહીં? ધ સેમ એટમ્સ અને મોલેક્યુલ્સ આર બેઝિક કોન્સ્ટિટ્યુન્ટ્સ ઓફ બોથ ધ થિંગ્સ, બરાબર. હવે એવા જ એટમ્સ અને મોલેક્યુલ્સ આ હવામાં પણ છે, એવા જ અને એટમ્સ અને મોલેક્યુલ્સ આ દિવાલમાં છે, આ મંદિરમાં છે. હવે આ સપોઝ આ આપણું મંદિર છે અત્યારના, બહુ એકદમ ચકાચક સરસ પેઇન્ટ કરેલું, એકદમ વ્હાઇટ, આમ પ્રભાવશાળી દેવનું વિમાન આવ્યું હોય ને એવું લાગે. અને આ સામેવાળું બિલ્ડિંગ છે ઝૂંપડી જેવું છે, જૂનું થઈ ગયું છે, કલર ખરાબ થઈ ગયા છે, પણ જે પૂજગલોથી મંદિર બન્યું એ જ પૂજગલોથી ઓલી ઝૂંપડી બની છે કે નહીં? તો બધા પૂજગલ તો સેમ છે કે નહીં? ખાલી વર્તમાન પર્યાયમાં બેમાં ફરક છે. હવે વર્તમાન પર્યાય તો ક્ષણિક છે, ટેમ્પરરી છે કે નહીં? આ થોડા વખતમાં આ પણ ખરાબ થઈ જશે, બરાબર કે નહીં? તો આને સારું સારું માનવીને એના પર રાગ કરવો અને ઓલાને ખરાબ માનીને એના પર દ્વેષ કરવો એ જીવની બંધ તત્વની ભૂલ છે. વાત સમજાય છે? કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વધીએ. સેકન્ડ જે સેકન્ડ લાઈન છે એ સંવર તત્વની વાત કરે છે. આત્મ હિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકું કષ્ટ દાન. થોડુંક આમ હિન્દી આવડતું હોય ને તો આ થોડી ડિસ્ટર્ડ આમ તળપદી એટલે ગામડાની હિન્દી ભાષા છે, એ આપણે સમજી શકીએ એવું જ છે. જો શું કહે છે, આત્મ હિત હેતુ, આત્મ એટલે કે જીવ, મારા પોતાના હિત માટે જે વિરાગ જ્ઞાન. વિરાગ એટલે શું? આપણે આપણે આમાં મંગલાચરણમાં બોલીએ ને, વિતરાગ અને વિજ્ઞાન, ત્રણ ત્રણ ભુવનમાં ચાર, તીન ભુવન મેં ચાર, વિતરાગ વિજ્ઞાનતા, બરાબર. બે વસ્તુ છે, એક વિતરાગતા અને એક વિજ્ઞાનતા. આપણા ભગવાન કેવા છે? વિતરાગી છે અને સર્વજ્ઞ છે. તો અહીંયા શું કહે છે કે પોતાના આત્માના હિતનું હિત શેમાં છે? એક તો વિરાગતામાં છે અને એક જ્ઞાનમાં છે, બરાબર. પણ એને કેવું માનીએ છીએ આપણે કે તે લખે આપકું કષ્ટ દાન. આપકું એટલે પોતાને, લખે એટલે કે માને, તે પોતાને જે કષ્ટ દાન માને છે. જે વિતરાગ વિજ્ઞાન જે છે, જેમાં આ આપણે જે અત્યારના જ્ઞાન મેળવીએ છીએ ને, આપણે કઈ જાતનું જ્ઞાન મેળવીએ છીએ કે વિતરાગતા તરફ જવાનું જ્ઞાન મેળવીએ છીએ. કેમ કે આપણે શું કહેવામાં આવે છે કે જીવે રાગ બી ન કરવો જોઈએ, દ્વેષ બી ન કરવો જોઈએ, એક સમતા ભાવ રાખવો જોઈએ. એનો મતલબ શું કે ભાઈ એક સમતા ભાવ રાખવો જોઈએ એટલે કે વિતરાગતા રાખવી જોઈએ. એટલે વિરાગ જ્ઞાન છે, પોતાના આત્મા વિશે સમજવું અને એમાં સ્થિર રહેવું, એમાં રાગ દ્વેષ થતા નથી, એટલે વિતરાગતા અને વિજ્ઞાન છે. પણ એવું જીવ પોતાને કષ્ટદાયક માને છે એ સંવર તત્વની ભૂલ છે, બરાબર. આ થયું આપણું બેઝિક શાસ્ત્રીય ભાષા. હવે એક સમજવાની ટ્રાય કરો. સી, આઈ વોન્ટ ટુ ગીવ યુ સમ એક્ઝામ્પલ જેનાથી આપણને ક્લિક થવું જોઈએ કે સંવર વસ્તુ શું છે, બરાબર. સૌથી પહેલા તો આપણે વાત થઈ કે જ્યાં જીવને જ્ઞાન થાય છે અથવા રાગ દ્વેષ જે થાય છે એનાથી આપણને આપણી અંદર જ એક જીવની સત્તા જણાય છે. જણાય છે કે નહીં? બરાબર, હું પોતે જીવ છું એમ આપણને ખ્યાલમાં આવે છે કે નહીં? અરે આવે છે કે નહીં? આવે છે ને. તો સૌથી પહેલો સ્ટેપ તો એ છે કે ભાઈ હું જીવ છું, મારી જાતને કોન્ફિડન્સ આવવો જોઈએ, નહીં તો આ ખાલી વાંચીને શું ફાયદો? બરાબર. સેકન્ડ પોઈન્ટ, હવે જીવ હું છું તો મારું કામ શું છે, મારું ફંક્શન ક્યાં છે અને મારા લિમિટેશન્સ ક્યાં સુધી છે. સમજાય છે કે ભાઈ એક હવે સપોઝ આ ફોન છે, બરાબર, તો આ ફોન છે તો એનું કામ શું છે? ફોન કરવાનું, ફોટા પાડવાનું અથવા વોટ્સએપ કે કંઈ પણ કમ્યુનિકેશન્સ થ્રુ સર્ચ કરવાનું અથવા વેબ પર સર્ચ કરવાનું એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર, આ બધા ફોનના ફંક્શન છે. એના લિમિટેશન શું છે? ભાઈ લિમિટેશન એ છે કે એની સ્ક્રીન આટલી જ છે. બરાબર, પ્લસ એનું બીજું લિમિટેશન શું છે કે આ ફોનમાં FM રેડિયો નથી. હજી એમાં લિમિટેશન શું છે કે ભાઈ આ ફોન ફોનનું કામ કરે છે, એ ખાઈને કંઈ પેટ ભરાતું નથી. બરાબર, ઓકે, વોચ, હા, આ ફોનનું હજી એક કામ છે કે તમે એમાં ટાઈમ જોઈ શકો છો. 5 પોઈન્ટ છે. બરાબર, સમજાય છે? સી ધ પોઈન્ટ ઓફ ધીસ ડિસ્કશન ઇઝ કે કોઈ પણ સબસ્ટન્સ આપણે જ્યારે એના તરફ જોઈએ તો એના ફંક્શન્સ અને લિમિટેશન્સ આપણને સમજાવવા જોઈએ, તો જ આપણે એને ઇફેક્ટિવલી યુઝ કરી શકીએ છીએ. બરાબર, સિમિલરલી અત્યારના આપણે જીવને સમજવાની કામ ટ્રાય કરીએ છીએ તો જીવના ફંક્શન્સ અને લિમિટેશન્સ પણ આપણને સમજાવવા જોઈએ ને. બરાબર, તો જીવનું ફંક્શન શું છે? એક તો છે જાણવું, બીજું ફંક્શન શું છે? શ્રદ્ધા કરવી, એનો મતલબ કે હું કોણ છું એવી માન્યતા એક ક્રિએટ કરવી, મારી અંદર હું કોણ છું એવી માન્યતા ક્રિએટ કરવી, એનું એ શ્રદ્ધા ગુણનું કામ છે. હું કોણ છું એની સાથે એ પણ માન્યતા ક્રિએટ કરે છે કે હું કોણ નથી. બરાબર, જેવી રીતના કે આ વોલ હું નથી, એ તો ક્વાઇટ ઓબ્વિયસ છે આપણને બધાને. તો એ કેવી રીતના ઓબ્વિયસ છે? આપણા જીવે માન્યતા ફોર્મ કરી છે કે ભાઈ આ તો પૂજ્યલ, આ જડ વસ્તુ છે, આ હું નથી, હું અહીંયા છું, એ હું નથી. બરાબર, અચ્છા આ બુક મારી છે, પણ ડઝ એનીવન બિલીવ કે આ બુક હું છું? બરાબર, દેર ઇઝ અ ક્લિયર ડીમાર્કેશન ઇન અવર માન્યતા કે ભાઈ આ અજીવ વસ્તુ છે, હું જીવ વસ્તુ છું, આ અલગ છે ને હું અલગ છું, ધો ઇટ ઇઝ માઇન. બરાબર, આ છે શ્રદ્ધા ગુણનું ફંક્શન. અચ્છા ચારિત્ર ગુણ, ચારિત્ર ગુણનું ફંક્શન શું છે? ચારિત્ર ગુણના બે ફંક્શન છે, એક થોડું માઇક્રોસ્કોપિક ફંક્શન છે અને એક થોડુંક મેક્રોસ્કોપિક છે. માઇક્રોસ્કોપિકલી જોઈએ અને વિચાર કરીએ તો આપણે કોઈ પણ વસ્તુ બારામાં વિચાર કરીએ ને તો થોડીક વખત એનો વિચાર ચાલે છે, એના પછી આપણું થિંકિંગ જમ્પ્સ ઇન ટુ અનધર થિંગ અને આપણો વિચાર બદલાય છે, પલટાય છે. બરાબર, ટ્રાય ઇન એટ યોર હોમ, એટ યોર લીઝર, આંખ બંધ કરીને બેસજો અને ટ્રાય ટુ થિંક વોટ યુ આર થિંકિંગ. તમને રિયલાઇઝ થશે કે તમારું થિંકિંગ થોડીક વાર એક લાઇન ઉપર ચાલશે, એક ટ્રેક ઉપર, દેન ઇટ વિલ જમ્પ ઓન ટુ સમથિંગ એલ્સ, થોડીક વાર ત્યાં ચાલશે, દેન ઇટ વિલ જમ્પ ઓન ટુ સમથિંગ એલ્સ. સમજાય છે? તો કોઈ પણ વસ્તુ જાણવાનું કામ તો જ્ઞાન ગુણ કરે છે, પણ જે થોડીક વાર સુધી જાણતા રહેવાનું એનામાં જે આપણી સ્ટેબિલિટી થોડા ટાઈમ સુધી છે એ કામ ચારિત્ર ગુણનું છે. ઇટ થિંક્સ ફોર સમ ટાઈમ, ધેન ઇટ જમ્પ, ધેન ઇટ અગેન જમ્પ. એ જે ઇન્ટરમિટન્ટ આપણી સ્ટેબિલિટી છે ઓન એ પર્ટિક્યુલર સબ્જેક્ટ, દેટ ઇઝ ચારિત્ર ગુણનું ફંક્શન. મેક્રોસ્કોપિકલી શું થાય છે કે જે થોડીક વાર એક વસ્તુને જાણતો રહે છે, પ્લસ શ્રદ્ધા ગુણમાં નક્કી કર્યું છે કે ભાઈ આ વસ્તુ સારી છે અને આ વસ્તુ ખરાબ છે, તો જે સારી વસ્તુને જાણતી વખતે અંદર લાઇકિંગની ફિલિંગ આવે છે અને ખરાબ વસ્તુને જાણતી વખતે અંદર ડિસલાઇકની ફિલિંગ આવે છે, એ ચારિત્ર ગુણના રાગ અને દ્વેષ નામના બે વિકારી એટલે કે ઇમ્પ્યોર પર્યાય છે. અને એની પ્યોર પર્યાય શું છે કે જે પણ જાણે છે એમાં એને જો સમતા ભાવ હોય કે ભાઈ આ પૂતગલ છે, બસ ખતમ, ફૂલ સ્ટોપ, એનું એ કામ છે, એનું એ ફંક્શન છે. જ્યારે હું જીવ છું મારું ફંક્શન જાણવાનું. આવું જ્યારે એને બધી જ વસ્તુમાં જીવને એક ક્ષમતા ભાવ આવે તો એ ચારિત્ર ગુણની પ્યોર એટલે કે વિતરાગી પર્યાય છે. અચ્છા, આ જીવ સબસ્ટન્સની આ ત્રણ પર્યાય સમજાય છે? હવે સમજાય છે ને, તો જે આપણે પહેલા આપણા જ્ઞાનમાં જીવને આઈડેન્ટિફાઈ કર્યો હતો ને કે આપણે આ ગુસ્સો આવે જો આ હું છું, આ જ્ઞાન થાય છે જો આ હું છું, આ સંભળાય છે જો આ હું છું, એ જેને આઈડેન્ટિફાઈ કર્યો હતો, હવે એમાં ત્રણ ગુણ અપ્લાય કરવાની ટ્રાય કરો તમારા જ્ઞાનમાં. રાઈટ, યુ આર આસ્કિંગ ને કે ભાઈ કરવાનું શું? આપણા જ્ઞાનમાં આ એક્સરસાઇઝ કરવાની છે કે પહેલા તો પોતાની જાતને આઈડેન્ટિફાઈ કરો, એ આઈડેન્ટિફાઈ કર્યા પછી હવે મારા શું શું ફંક્શન છે સમજવાની ટ્રાય કરો. જ્યારે આ સમજશું ત્યારે મારા શું ફંક્શન નથી એ પણ આપણને સમજાશે, અને જો મારા ફંક્શન નથી તો એ બાકીનું બધું જીવની બહાર છે, એટલે કે આશ્રવ બંધ એ કેટેગરીમાં છે. સમજાય છે? અને જો એને જીવ પોતાનું માને છે તો એ જીવની આશ્રવ કે બંધ કે વોટએવર જે પણ દ્રવ્યને પોતાનું માને છે એ એની જીવની ભૂલ છે. આ સમજાય છે? આ પ્રેક્ટિકલ વસ્તુ ચાલે છે. આપણે થિયરી તો આપણે ભણીએ છીએ, શરૂઆતમાં આપણે લઈ લીધી, પણ આ પ્રેક્ટિકલ જ્યાં સુધી આપણા વિચારોમાં આ રીતે અંદર આપણે કેળવશું નહીં, આપણા વિચારોમાં આ રીત જાતની પ્રેક્ટિસ નહીં પાડીએ ત્યાં સુધી આ ખાલી બુકિશ નોલેજ છે. આપણે ખાલી ભણીને આગળ વધી જશું પણ એને કાંઈ ફાયદો નહીં થાય. આ સાત તત્વ એક એવો ટોપિક છે જે આપણા શાસ્ત્રોમાં આવે છે કે ચાર અનુયોગ છે, બરાબર? ચાર ટાઈપની જે ભગવાને દિવ્ય ધ્વનિમાં આપણને ઉપદેશ આપ્યો છે, તો ચાર ટાઈપની કેટેગરીઝમાં ઉપદેશને ક્લાસિફાઈ કરી શકાય. યુ કાન્ટ હિયર? જે ભગવાનનો ઉપદેશ આવે છે ને એ ચાર અનુયોગોમાં ડિવાઈડેડ છે, બરાબર? તો એ ચાર અનુયોગમાંથી એક દ્રવ્યાનુયોગ છે. એ દ્રવ્યાનુયોગ આપણે અત્યારના ભણીએ છીએ. આ એક એવો અનુયોગ એટલે કહેવાની પદ્ધતિ, આ મેસેજ કહેવાની એવી પદ્ધતિ છે કે જેને જીવ પોતાના એક્સપિરિયન્સથી કમ્પેર કરીને પ્રૂવ કરી શકે છે પોતાની જાતને. દેર આર સમ ઓલી અધર થિંગ્સ, જેવી રીતના કે મહાવીર ભગવાનની સ્ટોરી. હવે હાઉ ડુ યુ પ્રૂવ કે ડિસપ્રૂવ ટુ યોર સેલ્ફ? દેર ઇઝ નો એક્સપિરિયન્સ વેલ્યુ ટુ ઇટ. યુ હેવ ટુ બિલીવ વોટ ઇઝ રિટન ઇન ધ સ્ક્રિપ્ચર, અથવા તો તમે થોડું હિસ્ટોરિક આર્કિયોલોજીકલ સર્વે કે કંઈ કરો અને આમાં એકાદ બે એવિડન્સ મળે તો યુ ગેટ કન્ફર્મેશન કે હા આવું થઈ ગયું છે કંઈ. પણ આ દ્રવ્યાનિયોગ એક એવી વસ્તુ છે જે પોતાની ફિલિંગથી તમે કમ્પેર કરીને એને તમારી જાતે અંદર પ્રૂવ કરી શકો છો. સમજાય છે? અને એ પ્રૂવ કરવાનામાં જ આ સાત તત્વોનો ટોપિક સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ તમે તમારી જાતને પ્રૂવ નહીં કરો અંદર, ત્યાં સુધી આપણે ગમે તેટલા પ્રવચન સાંભળીએ, ગમે તેટલી પૂજા કરીએ, મંદિરમાં આવીએ, ઇટ ઇઝ ઓલ યુઝલેસ, ઓલ વર્થલેસ. કેમ કે એ બધાથી છે ને આપણને અમુક સારા કર્મ બંધાઈ જાય છે, પૂજા કરવાથી, પ્રવચનો સાંભળવાથી, એ બધું. પણ એનાથી મોક્ષ માર્ગ શરૂ નથી થતો. તત્વાર્થ સૂત્રમાં સૌથી પહેલું સૂત્ર કયું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બરાબર? સેકન્ડ સૂત્ર કયું છે? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સૌથી પહેલા શું કીધું? કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. કોઈ પણ આચાર્ય કોઈ શાસ્ત્ર લખવા બેસે આટલા બધા લોકો માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલા નાખે કે નહીં? કે ભાઈ આ સૌથી ક્રિટિકલ વસ્તુ છે એટલે આને સમજો. તો સૌથી ક્રિટિકલ શું છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જીવે પોતાની લાઈફમાં આ ભાવમાં ઉત્પન્ન કરવા લાયક વસ્તુઓ એકમાત્ર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને સમ્યક દર્શનમાં સેકન્ડ જ સૂત્રમાં કીધું કે જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો સાત તત્વોની સાચી શ્રદ્ધા કરો. ક્યાંય પહેલા એમ ન કીધું કે ભાઈ પહેલા તમે મંદિર જાઓ, પહેલા અરે જૈન ધર્મ તો ભણો, થોડુંક શાસ્ત્ર તો વાંચો. શાસ્ત્ર વાંચવાનું બી ન કીધું, સમજાય? આજે એકચ્યુઅલી પાઠશાળા થોડા મોટા લોકો માટે છે, આ લોકો માટે. એની વે સમજાય છે? એટલે સાત તત્વ ને સમજવું ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમજવું એટલે ખાલી એના શું ડેફિનેશન છે ને એ બધું નહીં, અંદર ભાવોમાં સમજવું અને ક્લિક થવું જોઈએ. સમજાય છે? જો આપણે અમારી થોડુંક વાંચીએ, મારા પેજ નંબર 38 છે એનો ભાવાર્થ, તમારે પેજ નંબર અલગ હશે. ભાવાર્થ વાંચીએ છે, જો શું કે છે, અગાથી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ વિયોગ રૂપ અવસ્થાઓ થાય છે. આટલું સમજો. અચ્છા, બધાને ખબર છે કર્મ શું છે? એકદમ બેઝિક થી પહેલા લઈએ, કર્મ શું છે? કોઈને કોને નથી ખબર? હાથ ઊંચો કરો. કર્મ શું છે કોને નથી ખબર? બધાને ખબર છે એનો મતલબ? નથી ખબર? ચલો એક તો આવ્યા. વિશ્વમાં 6 દ્રવ્ય છે, બરાબર? એમાં એક પૂતગલ નામનું દ્રવ્ય છે જેનાથી આ બધી જળ વસ્તુઓ બનેલી છે. એ પૂતગલમાં 6 કેટેગરી છે બેઝડ ઓન ધ સાઇઝ ઓફ પૂતગલ. સમજાય છે? 6 ટાઈપની કેટેગરી છે બેઝડ ઓન ધ સાઇઝ ઓફ પૂતગલ. અને ધેર આર 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પૂતગલ જેનો નેચર જ અલગ છે. ધેર આર 6 ડિફરન્ટ કેટેગરીઝ બેઝડ ઓન ધ સાઇઝ, કે હાઉ બિગ અ પૂતગલ પરમાણુ ઇઝ, ઓર સ્કંદ ઇઝ, પરમાણુ નહીં સ્કંદ, એટલે કે હાઉ બિગ એ મોલેક્યુલ ઇઝ, એમ સમજો, બરાબર? અને ધેર આર 5 ડિફરન્ટ ટાઈપ્સ, ઓર એકદમ નેચર જ અલગ છે. તો 5 ટાઈપ જે છે એમાં એક ટાઈપના જે પરમાણુ છે એ બહુ ફાઇન હોય છે, બહુ સૂક્ષ્મ હોય છે, એને કારમાણ વર્ગણા કહેવાય છે. સમજાય છે? જીવ જ્યારે કોઈ પણ જાતના શુભ કે અશુભ ભાવ કરે ત્યારે આ કારમાણ વર્ગણા આવીને જીવ સાથે જોડાઈ જાય છે. જોડાઈ જાય છે એટલે શું? કે બહાર ક્યાંય હોય તો ત્યાંથી આવીને આત્માના પ્રદેશોમાં સ્થિર થાય છે. અને જ્યારે એવું થાય ત્યારે એને કર્મ કહેવાય છે, બરાબર? આ કર્મ શું છે? જે તો ખાલી જળ પરમાણુ એક ટાઈપના પૂતગલ છે, એનામાં ન બુદ્ધિ છે, ન જ્ઞાન છે, ન કઈ કરવાની તાકાત છે. સમજાય છે? એકચ્યુઅલી તો એ પૂતગલ પરમાણુ છે અને સાવ હાર્મલેસ છે. પણ જેવી રીતના આપણને તાવ આવે તો આપણે ટેમ્પરેચર માપીએ ને થર્મોમીટરથી, તો થર્મોમીટર ઇઝ એન ઇક્વિપમેન્ટ ટુ મેઝર બોડીઝ ટેમ્પરેચર. એવી જ રીતે આ કર્મ પરમાણુઓ જે છે એ જીવના ભાવો માપવાનું એક સાધન છે. સમજાય છે? ઓકે, હવે આ કર્મ પરમાણુ બે ટાઈપના છે, એકને કહેવાય ઘાતી કર્મ અને બીજાને કહેવાય અઘાતી કર્મ. તો ઘાતી કર્મ એટલે શું? કે આ જીવ અમુક ભાવો એવા કરે છે કે જેના ફ્રૂટ જ્યારે જીવને મળે તો એમાં જીવની પ્રોપર્ટી નો ઘાત થાય છે. કે જેવી રીતના સપોઝ આપણે કોલેજમાં કે સ્કૂલમાં હોય ને કે કોમ્પિટિશન હોય, સ્ટુડન્ટનો પીઅર કોમ્પિટિશન હોય ને, પણ કોઈ સ્ટુડન્ટને ન આવડતું હોય ને આપણને આવડતું હોય તો એ આપણને કે મને શીખાડ ને ભાઈ જરાક, મને નથી આવડતું, પણ બીકોઝ ઓફ પીઅર કોમ્પિટિશન વી વરી કે હું એને શીખાડીશ ને આગળ તો આગળ નીકળી જશે, એટલે આપણે એને ન શીખાડીએ. હવે આપણે એને ન શીખાયું એ જીવના એવા ભાવ છે કે આપણે એના જ્ઞાનમાં હિન્ડરન્સ ઊભું કર્યું ને. સમજાય છે? તો જ્યારે જીવને આ ભાવના ફ્રૂટ મળશે તો એ ફ્રૂટ એવા હશે કે જીવનું પોતાનું જ્ઞાન હિન્ડર્ડ હશે. આવા કર્મને કહેવાય છે ઘાતી કર્મ, કેમ કે જીવના જ ભાવોનો ઘાત કરે છે. સમજાય છે? અને એક બીજા ટાઈપના કર્મ છે જેને કહેવાય અઘાતી કર્મ. આ અઘાતી કર્મ એવા છે કે જે જીવના ભાવોનો ઘાત નથી કરતા. જેવી રીતના કે સપોઝ કોઈ બહુ ગરીબ હતો, ઓલો ગરીબ છોકરો, બરાબર, એને આપણે ખાવાનું આપ્યું, હવે એને ખાવાનું આપ્યું તો ઇટ ઇઝ અ ગુડ ડીડ ને, આપણું એક સારું કામ છે ને, તેને કારણે શુભ પ્રકૃતિઓ બંધાશે, શુભ કર્મ પ્રકૃતિઓ. બેઝિકલી આપણે એને હેલ્પ કરી વિથ સમ ફિઝિકલ મટીરિયલ. તો જ્યારે જીવના આ ભાવોનો ફળ મળશે ત્યારે આપણને પણ ફિઝિકલ આઈટમ સામેથી મળશે. ઇટ મે બી ફૂડ, ઇટ મે બી સમથિંગ એલ્સ. સમજાય છે? એ વસ્તુમાં જીવના ભાવોનો કોઈ ઘાત નથી, પણ બહારના સંયોગો મળે છે તો એને કહેવાય અગાતી કર્મ. હવે એક વસ્તુ સમજો, જીવના કોઈ પણ જાતના ભાવ થાય ને, એક્સેપ્ટ એટલે કોઈ પણ શુભ કે અશુભ ભાવ, તો એમાં ઘાતી કર્મ તો બંધાય જ છે. સમજાય છે? એટલે જીવ કોઈ પણ શુભ કે અશુભ ભાવ કરે અને એના ફ્રૂટ્સ એને જ્યારે મળશે ત્યારે એનું જ્ઞાન દર્શન એક્સેટ્રા એના ગુણો તો એનો ઘાત થશે જ. એટલે આ ઘાતી કર્મ તો નિયમથી અશુભ ભાવ જ છે. સમજાય છે? ખાલી જે અઘાતી કર્મ છે કે જેમાં બહારની વસ્તુઓ મળે છે એમાં ધર ટુ કેટેગરી, એક પુણ્ય પ્રકૃતિ ને એક પાપ પ્રકૃતિ. સમજાય છે? તો એમાં જીવ જ્યારે સો કોલ્ડ સારા પરિણામ કરે છે તો એને બહારમાં પુણ્ય પ્રકૃતિઓ મળે છે, એટલે કે બધું સારું સારું મળે, બધું નવું નવું મળે, જેવું ડિઝાયર્ડ હોય એવું મળે. અને જીવ જ્યારે ખરાબ પરિણામ કરે છે, અશુભ ભાવ કરે છે, ત્યારે બહારમાં ખરાબ સંયોગો મળે છે. જેવી રીતના કે આપણને ગાડી તો મળે પણ જૂની મળે, જેમાં મેન્ટેનન્સ જ બહુ હોય, તો એ સારું કે ખરાબ? આપણે કહે ને કે ઘાટ કરતા તો ગડામણ મૂંગું પડે. સમજાય છે ને? ચાર પાપ પ્રકૃતિનો ઉદય કહેવાય. સમજાયું? તો અહીંયા શું કહે છે કે જે અઘાતી કર્મ જે છે, જે બહારના સંયોગ આપે છે, એના અનુસાર આ જે પદાર્થો છે ને એનો સંયોગ કે વિયોગ થાય છે, કે આપણે જે પ્રમાણેના ભાવ કર્યા હતા એ પ્રમાણેના સામેના જે પદાર્થો આપણને મળે છે. હવે એ કર્મનો ઉદય પૂરો થઈ જાય તો પદાર્થ વયું જાય. નોટ અરાઉન્ડ અસ, ધેર વિથ અસ. ગાતી ને અગાતી તો કર્મ પરમાણુ છે. એ કર્મ પરમાણુ દે આર નોટ અરાઉન્ડ અસ, ધે આર વિથ જીવ. વી કાન્ટ સી ધેમ બટ ધે આર વિથ અસ. ધે આર સો ફાઇન કે યુ કાન્ટ સી ધેમ. એ કર્મ પરમાણુ એટલા ફાઇન છે કે એને કોઈ ઓબસ્ટ્રક્શન નથી. જેવી રીતના એર અહીંયાથી પાસ થાય છે એવી રીતના એ કર્મ પરમાણુ આપણી આર પાર, આ બિલ્ડિંગની આર પાર, બધે આર પાર નીકળી શકે. સમજાય છે? કોઈ મેટલનો દરવાજો બી હોય ને તો એનાથી બી આર પાર નીકળી જાય, એને કોઈ ઓબસ્ટ્રક્શન નથી. એ કર્મ પરમાણુ બધે જ છે આપણી આજુબાજુ, પણ જે આપણી સાથે જોડાયેલા છે એ ખાલી આપણા આત્માના પ્રદેશોમાં જ છે. સમજાય છે? એ ટોપિક સેપરેટ છે. આઈ એક્સપ્લેન ધ હોલ થિંગ ટુ એક્સપ્લેન ધ ફર્સ્ટ સેન્ટેન્સ. ધ પોઈન્ટ ઇઝ કે જે અઘાતી કર્મ જે છે, જેના ફ્રૂટ્સમાં આપણને સારી ખરાબ વસ્તુઓ મળે છે, પણ એ સારી ખરાબ વસ્તુઓ બહારની વસ્તુ તો ટેમ્પરરી છે ને, થોડાક વખત માટે મળે છે, તો એનો સંયોગ એટલે કે મળવું અને વિયોગ એટલે કે દૂર થવું એ તો ચાલ્યા જ કરે છે. પણ જે મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે એ અનુકૂળ એટલે કે એને યોગ્ય વસ્તુ હોય, જેવી આપણામાં માન્યતા છે એવી જ વસ્તુ જો મળે તો હી લાઇક્સ ઇટ અને હી વોન્ટ્સ ટુ કીપ ઇટ. અને જે વસ્તુ આપણે માની હોય એવી વસ્તુ ન મળે તો હી વોન્ટ્સ ટુ ગેટ રીડ ઓફ. સમજાય છે? તો એ અનુકૂળ પ્રતિકૂળ માનીને સુખી દુઃખી થાય છે. સારી વસ્તુ હોય તો એનાથી એમ પોતે પોતાની જાતને સુખી માને છે, અને ખરાબ વસ્તુ હોય તો પોતે પોતાની જાતને દુઃખી માને છે. જેવી રીતના કે હસબન્ડ વાઈફ હોય, હવે હસબન્ડને મોટી ગાડી લેવી છે, જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ સુમો કે વોટ એવર ધ બિગર કાર, Q3 ઓડી વોટ એવર, એને SUV લેવી છે, પણ વાઈફને સિડાન લેવી છે. બરાબર? હવે બેમાં ઘણી આર્ગ્યુમેન્ટ થઈ અને ઇવેન્ચ્યુઅલી ધે બોટ અ કાર, વિચ એવર યુ ચૂઝ વન, યુ કેન ચૂઝ સિડાન, યુ કેન ચૂઝ SUV. બરાબર? But whatever you choose, the other person is going to feel bad. Correct? કેમ કે એની ચોઇસની કાર ન મળી. સો ઇવન દો ઇટ ઇઝ અ બ્રાન્ડ ન્યુ કાર, હવે એને આપણે સારા સંયોગ કહેવાય કે ખરાબ કહેવાય? બોલો, સારા કહેવાય કે ખરાબ કહેવાય? એ સંયોગ તો ન સારા છે કે ન ખરાબ છે, એ તો જે છે એ છે, એ તો ખાલી પૂજગલ પરમાણુ છે. બરાબર? એ સારી ખરાબની જે આખી માન્યતા જે આપણી આપણા અંદર છે, એમાં આપણી હવે જેને સીડાન લેવી હતી અને એને સીડાન મળે તો હેપી, અને જેને એસયુવી લેવી હતી એને એસયુવી મળે તો હેપી, અને જો ઓપોઝિટ મળે તો દુઃખી. સમજાય છે? તો આ જે પણ પરમ બહારની વસ્તુઓ જીવને મળે છે એમાં જે જીવ પોતે સુખ દુઃખમાં કેટેગરાઇઝ કરી નાખે છે, એ કેટેગરાઇઝ કરવું એ જીવની બંધ તત્વની ભૂલ છે. અચ્છા, તો બંધ તત્વની સાચી માન્યતા કેવી હોવી જોઈએ? સમજાય છે? સાચી માન્યતા કેવી હોવી જોઈએ? એકદમ બેઝિક બાયફરગેટ કરતા એકદમ રૂટ કોઝમાં જાઓ. ભાઈ, જીવ તો જીવ છે, એનું કામ જાણવા દેખવાનું છે. પૂતગલ તો પૂતગલ છે, એનું કામ અજીવપણે રહેવાનું છે, સ્પર્શ રસ ગંધ વર્ણપણે રહેવાનું છે. હવે જે પણ વસ્તુ આવી એને પૂતગલ તરીકે જાણવાની, ભાઈ આવું જ હશે, આવ્યું. મારું કામ શું છે? જે હોય એને જાણવું. અને ખાલી એટલું નહીં, એ જે હોય એને જાણવું એ તો પર વસ્તુ થઈ. અરે, મારું કામ એનાથી વધીને મારા આત્માને જાણવું અને એમાં લીન રહેવું એ છે. સમજાય છે? હવે મિથ્યા દ્રષ્ટિ જે જીવ હોય એ શું કરે છે? એ એવી માન્યતા કરે છે કે મારે સિડાન જોઈએ છે કે એસયુવી જોઈએ છે, અને એમાં સુખ દુઃખ માને છે. સમ્યક દ્રષ્ટિ શું કરે છે? પોતાને જીવ માને છે અને બાકી બધાને પૂતગલ માને છે, અને પોતાની અંદર પોતાનો ઉપયોગ, જે આપણું જ્ઞાનનું આખું ફોકસ છે ને, એ ફોકસમાં કન્ટિન્યુઅસલી પોતાના આત્માનો વિચાર કરવાને સુખ માને છે, અને બાકી બધી જે વસ્તુઓ છે, જે સંયોગો છે, એને જેમ જેમ એક્સેપ્ટ કરવાને એ સુખ માને છે. સમજાય છે? અને પોતાનો જ્ઞાનનો વ્યાપાર જો બહાર કે વેસ્ટ કરવો પડે એને દુઃખ માને છે. ધ પોઈન્ટ કે એ જીવને ડિસિઝન બી લેવું પડે કે ભાઈ મારે આ લેવું કે આ લેવું, દેટ ઇઝ ઓલ્સો અ ડાયગ્રેશન ફોર હિઝ થોટ્સ અવે ફ્રોમ હિઝ સોલ. સમજાય છે? પોતાના આત્માનો વિચાર કરવાથી બહાર નીકળીને એને આ નિર્ણય બી લેવો પડે એ સમ્યક દ્રષ્ટિને દુઃખદાયક લાગે છે. જે આપણા મુનિરાજ હોય છે, કુનકુંદ આચાર્ય ને બધા, પોતાના આત્મામાં એવા લીન હોય કે એમને બહાર નીકળવું બી દુઃખદાયક લાગે છે. એટલે આપણા શાસ્ત્રોમાં શું લખે છે ખબર છે? કે આ બહાર જે હું આત્માથી બહાર આવું છું એ હું ન આવું એના માટે જઈને હું આ શાસ્ત્રો લખું છું. તમારા માટે નથી લખતો, કે મારું જ્ઞાનનું જે આખું મારો ઉપયોગ જે છે, મારું ફોકસ છે, એ ફોકસ મારા આત્માને આત્મા ઉપર રહે, તો રાધર દેન થિંકિંગ અબાઉટ સમથિંગ એલ્સ લેટ મી રાઇટ ડાઉન ધીઝ થિંગ્સ, એટલે મારું જ્ઞાન એમાં જોડાયેલું રહે. સમજાય છે? આપણે અહીંયા શું વાત કરીએ છીએ કે જીવનું બેઝિક પ્રયોજન સુખી થવું છે. બરાબર? બધા જીવનું. તો અહીંયા સુખી થવા માટેનો ઉપાય શું છે એ વાત ચાલે છે. સુખી થવા માટે દરેક જીવે પોતાના આત્મામાં જ વિચાર કરવો અને એમાં જ પોતાનું આખું જ્ઞાન એનગ્રોસ્ડ રાખવું એ જ સુખનો એકમાત્ર ઉપાય છે. જેટલું આત્મા વિશે વિચાર કરશું એટલો આપણને એના ઉપરનો કોન્ફિડન્સ વધતો જશે. જેમ જેમ કોન્ફિડન્સ વધશે એમ એક એવો પોઈન્ટ આવશે કે યુ રીચ અ ફૂલ કોન્ફિડન્સ. એ ફૂલ કોન્ફિડન્સનો પોઈન્ટ આવવો એને જ કહેવાય સમ્યક દર્શન. જ્યારે એ ફૂલ કોન્ફિડન્સનો પોઈન્ટ આવશે ત્યારે જ જીવને પોતાના જ્ઞાનમાં એક એવું ફિલિંગ પણ આવશે કે હવે એ મોમેન્ટ માટે, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે, એ જીવને બીજી કોઈ વસ્તુની કઈ જ ચિંતા નથી, બધી જ વસ્તુ પરદ્રવ્ય છે ભાઈ, એ જેમ છે એમ છે, મારે એમાં કઈ લેવા દેવા નથી. સમજાય છે? એ જ પોઈન્ટને કહેવાય છે સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આપણો ભગવાન જે બેઠા છે શાંતિથી, એમને વિચાર નહીં આવતો કે ભાઈ આટલા ગરીબો છે ઇન્ડિયામાં, મને કોઈને હેલ્પ કરવા દઉં. સમજાય છે? આ દુનિયા છે ને જેમ ચાલે છે એને એમ એક્સેપ્ટ કરવી, એ જ સાચું સુખ છે. કોઈ આવીને ભાઈ આને હું સુધારી દઉં, આમ કરી દઉં, આ મંદિર બનાવી દઉં તો બધાનું ભલું થાય, એમાં ખાલી વિકલ્પો અને આકુરતા જ છે. સમજાય છે? એક ફીલિંગ તમને આવે છે કે ભાઈ આ સાત તત્વોના સાચું સ્વરૂપ સમજવામાં પોતાને આત્મા તરફ કેવી રીતના લઈને આવે છે. અત્યારના સુધી આપણે ખાલી સંવર તત્વની વાત કરી કે નહીં? સંવર એટલે શું? કે જીવના જે મોહ રાગ દ્વેષના પરિણામ કોન્સ્ટન્ટલી થતા હતા, એ કેવી રીતના થતા હતા? કેમ કે આખું ફોકસ જ્ઞાનનું બહાર છે. હવે બહાર છે તો એમાં સારું ખરાબ, સારું ખરાબ બે કેટેગરી પાડ્યા કરે. સમજાય છે? અને આખું ફોકસ બહાર છે તો એમાં એક માન્યતા બી કરી રાખી કે આ મારું ને આ મારું નહીં. એની બદલે જે આખું જ્ઞાનનું ફોકસ ઇન્ટ્રોવર્ઝન તરફ જાય, તો બહારથી બધેથી ખસીને આત્મામાં એને એવી શાંતિ મળે છે કે હવે આ જે કોન્સ્ટન્ટ બહારમાં છે ને, કોન્સ્ટન્ટ એનું બ્રેન ડિસિઝન મેકિંગમાં જાય, સારું છે કે ખરાબ છે, સારું છે કે ખરાબ છે. સમજાય છે? એક કોન્સ્ટન્ટ જીવને એક ડિઝાયર તૈયાર કરે છે કે મને આમ જોઈએ છે, કેમ કે આ મારા માટે સારું છે. અને ડિઝાયર ફુલફિલ થાય તો એને સારું લાગે, ફુલફિલ ન થાય તો એને ખરાબ લાગે. તો જ્યારે જીવ બહાર જોવે છે તો એ કોન્સ્ટન્ટ ઈ જાતના આકુરતામાં છે કે ભાઈ મને આઈ વોન્ટ સમથિંગ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ સમથિંગ. સમજાય છે? એક આખું ફોકસ જીવનું વેન એવર ઇટ ઇઝ આઉટસાઇડ, તો અંદર જીવને ક્યારે શાંતિ મળતી જ નથી. ઓન ધ કોન્ટ્રરી, જીવ જ્યારે આખું ફોકસ ઇન્ટ્રોવર્ઝનમાં, પોતાના આત્માના ઇન્ટ્રોસ્પેક્શનમાં લગાવે છે, તો હવે એને એવી સમતા ભાવ થાય છે કે ન કોઈ સારું ન કોઈ ખરાબ, ભાઈ જેમ છે એમ છે, ક્ષય દ્રવ્ય વિશ્વના આમ જ છે ને, મારે આમ એક્સેપ્ટ કરવાના છે. આવું કરતા જે આ કોન્સ્ટન્ટ ડિઝાયર્સ ઉત્પન્ન થતી હતી કે ભાઈ મને આ જોઈએ છે ને આ નથી જોઈતું, એ ડિઝાયર્સ બંધ થાય છે ફોર અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. હજી આપણી ભૂમિકા એટલી નથી કે એક સાથે સડનલી બંધ થઈ જાય. સમજાય છે? એ ડિઝાયર સ્ટોપ થવી ઇટ ઇઝ અ પ્રોસેસ. એને જેવી રીતના જેમ જેમ તમારી સ્ટેબિલિટી વધતી જાય, એમ એમ તમારું ગુણસ્થાન વધતું જાય. આ કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ છે ને કોઈ જીવ મુનિરાજ છે તો શું કામ? ગુરુદેવ શ્રી આપણા મુનિરાજ કેમ ન થયા? ખાલી કપડાં કાઢીને નીકળી જવાની વાત નથી, એટલે અંદરમાં એટલી સ્ટેબિલિટી જે જીવની ઉત્પન્ન થવી જોઈએ, દેટ શુડ ડ્રાઈવ યોર એક્સટર્નલ બિહેવિયર. સમજાય છે? તો જીવ જ્યારે પોતાના આત્મામાં સમાઈ જાય અને એને જે શાંતિ મળે છે, એ શાંતિ જ સાચું સુખ છે. અને એ શાંતિ જ્યારે મળે ત્યારે બહારના મોહ રાગ દ્વેષના પરિણામ અટકે છે, એટલે સંવર તત્વને આશ્રવનો ઓપોઝિટ કીધો છે. સમજાય છે? આ સંવર એટલે શું? કે જીવ પોતાના આત્માના વિચારોમાં પરિણામમાં સ્થિર થાય અને એને આત્માની અનુભૂતિ થાય, અથવા તો અનુભૂતિ એટલે કે ફીલિંગ આવે આત્માની, અને ત્યારે બહારના મોહ રાગ દ્વેષના પરિણામ અટકે, એને સંવર કહેવાય છે. હવે જ્યારે સંવર થાય, જ્યારે જીવ આત્મામાં એનગ્રોસ્ડ હોય, એ એક મોમેન્ટનો વિચાર કરો, તો એ એક મોમેન્ટમાં જીવને કોઈ જ કર્મ બંધ નથી થતા. સમજાય છે? અને જો જીવ એવી રીતના જ કન્ટિન્યુઅસલી પોતાના આત્મામાં સ્થિર રહ્યા કરે, જેવી રીતના કે ભગવાન રહે છે, તો એ કર્મથી પૂર્ણ રીતે છૂટા થઈ જાય અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે. સમજાય છે? ઓકે, તો આજે આપણે બંધ અને સંવર તત્વની વાત કરી, છઠ્ઠી ગાથા આપણે જોઈ, નેક્સ્ટ આપણે નિદ્રા અને મોક્ષ તત્વની વાત સાતમી ગાથામાં નેક્સ્ટ ક્લાસમાં કરીશું. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ છીએ.
એજ વાણી ભારતી તોઈ જપો દિન રેન જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે કે જ્ઞાન સે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દેત હું બોલો જીનવાણી માત નો જય હો.